તારીખ 25/11/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 410 અને 411 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 354
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 410 પાનું 228 મનુષ્ય કરતાં ચકલાની શક્તિ વધારે હોય છે કે જેથી તેને સમ્યક દર્શન થઈ જાય છે? શું પ્રશ્ન ઉપર ચાલી ગયો છે કે ચકલાને પણ સમ્યક દર્શન થાય છે? અને અંગ પૂર્વના જાણનારા એવા દ્રવિલિંગીને અને જીનોક્ત મુનિદશા યોગ્ય વ્યવહારનું પ્રતિપાલન કરનારા મહાવ્રત આદિનું એને સમ્યક દર્શન નથી હોતું. એક બાજુ જ્ઞાનનો ઉઘાડ 11/9 છે, સાથે સાથે જ પંચ મહાવ્રત આદિ 28 મૂળ ગુણોનું શુદ્ધ પ્રતિપાલન કરે છે, છતાં સમ્યક દર્શન નથી હોતું. બીજી બાજુ એક વ્રત નો વિકલ્પ નથી, બિલકુલ ત્યાગ નથી, વ્રત નહીં પચખાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણી થાણાંગ જોઈ લ્યો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ, જ્ઞાન કોને કહે? પ્રશ્ન એ ઉઠાયો કે તો પછી પેલાની શક્તિ મનુષ્યની શક્તિ કરતા ચકલાની શક્તિ કઈ વધારે છે કે કામ કરી જાય છે? છે શું આ? ધ્યાન ખેંચવા જેવી વાત તો એ છે કે દ્રવિલિંગી શાસ્ત્રપાઠી ને કરવાનું શું રહી ગયું અને ચકલાએ એવું શું કર્યું કે જે એને કરવાનું રહી ગયું હતું જેથી સમ્યક દર્શન થયું? આ મુદ્દા ઉપર સ્પષ્ટીકરણ છે. શક્તિ વધારે નથી, શું કીધું? ચકલાની શક્તિ કઈ વધારે નથી, પણ પૂર્વભવમાં સાંભળેલું હોય છે એવા સંસ્કાર નાખેલા છે, એને પૂર્વે કઈક કામ કર્યું છે. ખરું એવું કામ કર્યું છે કે જેમાં એને સ્વભાવના સંસ્કાર ઝીલી લીધા છે. પેલો અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે, એને જે રીતે અંતર જાગૃતિ આવવી જોઈએ તે આવી નથી. ચકલો છે એટલી શક્તિ નથી, પણ અંતર જાગૃતિ આવી જાય છે, તેથી તે આત્મા જાગી ઉઠે છે. શું વાત લીધી? પૂર્વ સંસ્કારને કારણે એ જાગે છે. વાત ક્યાં છે જાય છે? પરિણામની ટ્રેક બદલવાની વાત છે. જે ટ્રેક ઉપર અનાદિથી પરિણામ ચાલી રહ્યા છે એ જ ટ્રેક ઉપર એને 11/9 સુધી ચાલ્યો, એ ટ્રેક ઉપર એને 28 મૂળ ગુણને મહાવ્રત સુધી ચાલ્યો. ટ્રેક નથી બદલી. અને સ્વભાવના સંસ્કાર વાળો તિર્યંચ જીવ, ચકલાનો જીવ, એ જાગી જાય છે અંદરમાં. પોતાના અસરળ વક્ર પરિણામો, હા, વિચિત્રતા છે. જુઓ, સૌભાગભાઈ ને કૃપાળુ દેવ ઉપર કેટલો પ્રેમ જાગ્યો જોતા મેચ, જ્યારથી મળ્યા ત્યારથી શરૂઆત એવી થઈ છે. હવે યોગ્યતા બહુ સારી કહેવાય, અસાધારણ છે. પ્રેમ તીત કરો ઢોકડી, ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર, ગાઉં રંગ સુધર્મ જીનેશ્વર માં લેવું. ઢોકડી એટલે ટૂંકામાં ટૂંકી રીત. ઢોકડી છે કાઠિયાવાડી શબ્દ છે, હિન્દી વાળા કદાચ ન સમજે, ઢોકડી સમજે નહીં સમજે. મારા મારવાડીમાં ઢોકડી શબ્દ હોવો જોઈએ. ઢોકડી એટલે આપણે કહીએ શોર્ટકટ, અહીંથી સીધું આવે. એર ડિસ્ટન્સ છે એ ઢોકડું છે. રસ્તાથી ચાલો કે ટ્રેનથી ચાલો તો ફરી ફરીને જવું પડે. એમને એ સીધી રીત હાથમાં આવી. રૂપાલુદેવને જોયા ને અનુભૂત પ્રેમ જાગ્યો. બસ આ ગુરુગમ મળવાનું એક જ ચાવી છે. અને ગુરુગમ મળે છે એને, એ ગુરુ કે છે એને એની ગમ પડે છે. જે ગુરુ પરમાર્થની વાત કરે છે એમાં એની ગમ પડે છે. એટલે એ ટૂંકો રસ્તો એમને હાથમાં આવી ગયો. હવે એ જ સુભાગભાઈને એ વખતે ઈશ્વર કરતા પણ ઊંઘું છે. ગ્રહિત મિથ્યા ગણાય કે ન ગણે, કેવી વિચિત્રતા છે. ગ્રહિત મિથ્યાતના પરિણામો ઊભા છે શ્રદ્ધા ગુણમાં, અને આ બાજુ સત્પુરુષ પ્રત્યે પ્રેમ જાગ્યો છે. ઓલો દોષ નાનો થઈ ગયો. ગ્રહિત મિથ્યાતનો દોષ નાનો થઈ ગયો અને જે ગુણ પ્રગટ્યો એ મોટો થઈ ગયો. કેમ, શા માટે એવી રીતે તોડો છો તમે? પ્રશ્ન આવવો જોઈએ. એવું તોડવાની શું જરૂર? મિથ્યાત તો મોટો દોષ છે ને, એમાં ગ્રહિત મિથ્યાત છે, એને નાનો કેમ કહેવાય? તો કે એ મરશે ના જીવ છે એટલે. નાનો એટલા માટે કે એ દોષ નથી રહેવાનો, એ તૂટશે માટે એને નાનો ગણ્યો છે. એ જો મોટો હોત ને તો આ પ્રેમને તોડી નાખત, એમને પ્રેમ ભક્તિને તોડી નાખત. માટે એ ગુણ મોટો અને ઓલો નાનો, તરી ગયા એ એક જ ગુણથી. જ્ઞાન ઉપર એટલી બધી અસર આવે છે. યમ નિયમ સંયમમાં એમણે વાત કરી, આટલું બધું કર્યું તો શું ન કર્યું? તો કે પરમ પ્રવાહ બઢે પ્રભુ છે, આગમ ભેદ સો ઉરબ છે. આગમના ભેદ રહસ્યો, ભેદ એટલે રહસ્યો. અધ્યાત્મના આગમના રહસ્યો જ્યાં પ્રભુથી પ્રેમ લીધો ત્યાં એના ઉરમાં એના હૃદયમાં આવવા માંડ્યા. વગર વાંચે, વગર શાસ્ત્ર વાંચે, આ એક અજબ ગજબની પરિણામની ચમત્કારિક વાત છે. શું જેને સ્વભાવના સંસ્કાર ઝીલ્યા એને બહુ મોટું કામ થઈ ગયું. સ્વભાવના સંસ્કાર પ્રત્યક્ષ યોગ વગર કોઈને આવે નહીં. કેમ કે પહેલા તો એને ઓળખાણ થાય ને પછી સ્વભાવના સંસ્કાર આવે. હવે બીજા દોષ રહી ગયા છે મોટા, તિરિંચમાં જાય, નરકમાં જાય. સાતમી નારકીમાં તો પૂરા પાપ કર્યા હોય એ જ જાય ને, અધૂરા પાપ વાળો ન જાય. અધૂરા પાપ હોય તો પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સુધી છે. સાતમી તો છેલ્લી હદના પાપ કર્યા હોય ત્યારે જાય. ત્યાં સમ્યક દર્શન કેવી રીતે પામે? સમ્યક દર્શન કેવી રીતે પામે? ત્યાં કોઈ નિમિત્ત તો છે જ નહીં. પામે છે પૂર્વ સંસ્કાર જીવ પામે છે. તિર્યંચ પામે કે નારકી પામે ત્યારે બહુભાગ પૂર્વ સંસ્કારી જીવ હોય. એમાં નારકીમાં ત્રીજી નારકી સુધી જુદી વાત છે. બાકી તો પછી તો નિમિત્ત છે જ નહીં, તો સંસ્કાર બધા સંસ્કારી જીવ જ પામે. તિર્યંચમાં કોઈને નિમિત્ત મળે છે, કેમ કે સમોસરણમાં તિર્યંચો જાય છે. અને મહાવીર સ્વામીનો જીવ તો સમોસરણમાં ન ગયો તો સમોસરણ એને સામેથી આવ્યો. તિર્યંચમાં ક્વચિત એવો યોગ બને છે, ભાગ્યે જ બને છે, બહુ ભાગ નથી બનતો. જ્યારે દેવલોકમાં જ્ઞાનીઓ ઘણા છે, પણ બધા વૈમાનિક દેવથી ઉપર છે, એટલે એટલા પુર દઈને ગયો હોય એને વળી જોગ થવો હોય તો થાય નહીં, એ તે દૈવી વૈભવમાં ન લપટાય ત્યારે. મનુષ્યને વધુમાં વધુ તક છે, વધુમાં વધુ તક છે તો મનુષ્ય ભાવમાં. એટલે મનુષ્ય ભાવની ઉત્તમતા ગણવામાં આવી છે. દેવો કરતા પુણ્યહીન છે, પણ મોક્ષ માર્ગની તક વિશેષ છે, એટલે એ ગતિને ઉત્તમ ગતિ કહેવામાં આવી. ચાર ગતિમાંની અપેક્ષાએ મનુષ્યમાં શક્તિ વધારે છે, પણ જે પુરુષાર્થ કરે તેને ભાવભાષણ થાય છે. બે મુદ્દામાં ભાવભાષણ લીધું છે. 409માં ભાવભાષણની વાત લીધી છે. જે સ્વરૂપના વિકલ્પે ચડે છે કે હું નાયક છું, આપણે વાત તો 407 આ મુદ્દો ચાલે છે, એ જો ભાવભાષણને ચૂકે છે તો કેવળ સ્વરૂપના વિકલ્પો કરવા હોવા કરતો હોવા છતાં પણ એ નિષ્ફળ જાય છે. એ ભાવો બધા એના નિષ્ફળ જાય છે. અને ભાવભાષણ છે એ દર્શન મોહને મરણતોલ ફટકો છે. કેવો ફટકો છે? મરણતોલ ફટકો છે. ભાવભાષણમાં આવ્યો એનો દર્શનમાં હવે રહેવાનો નથી, વાત નક્કી થઈ ગઈ. મરવાનો મરવાનો ને મરવાનો, છેલ્લો ફટકો મરણતોલ છે એનો. મુમુક્ષુની ભૂમિકામાં દર્શનમાં ઉપર ઘા મારતો મારતો મારતો, નબળો પાડતો પાડતો પાડતો, સ્વરૂપ નિશ્ચય સુધી આવ્યો, ભાવભાષણ સુધી આવ્યો, એ છેલ્લો ફટકો મરણતોલ છે. ત્યાં સ્વભાવના સંસ્કાર પડે છે. એકવાર આયુષ પૂરું થઈ જાય અને ગમે તે ગતિમાં જાય તો ત્યાં જાગી જવાનો. એ જાગ્યા પછી સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ બધાને સરખો છે. પાછો જાગ્યા પછી સ્વરૂપ પ્રાપ્તિ થાય ત્યાં સુધી મુમુક્ષુની ભૂમિકામાં જે કાંઈ પુરુષાર્થ કરવો પડે, કરવાનો થાય, એ બધાને પાછો એટલો જ અનાદિ મિથ્યા દ્રષ્ટિને જેટલો તેટલો જ ભાવભાષણ વાળાને, સંસ્કાર વાળાને. એટલે એમાં કાંઈ એને ઓછી કિંમત ચૂકવવી પડે છે ને માલ મળી જાય છે સંસ્કાર વાળાને, એવું નથી. શ્રીમંત માણસ જાય કે ગરીબ માણસ જાય, હોનાનો ભાવ જેટલો જ છે એટલો જ દેવો પડે જેને હોનું લેવું હોય. એને 5000 રૂપિયા તોલો એટલે શ્રીમંત ખરીદે તો એને 5000 દેવાના, અને ગરીબ ખરીદે તો એને 5000 દેવાના, તો એને 1 તોલો હોનું મળે. એમ સંસ્કારી જીવ પણ એને મુમુક્ષુતામાં આગળ વધીને સ્વરૂપ પ્રાપ્તિ કરવામાં જેટલું પુરુષાર્થનો પ્રકાર છે એટલો જ પ્રકાર અનાદિ મિથ્યા દ્રષ્ટિનો. હા, તો એમને પોતાની જ વાત છે ને, પોતે સંસ્કાર લઈને આવ્યા હતા ગુરુદેવે સંસ્કાર લઈને, એ તો પોતે પામીને પછી ચ્યુત થતા, એટલે તો સંસ્કાર પડ્યા તો એ કહેવાની જરૂર નથી. ગુરુદેવે ખાલી સંસ્કાર જ લીધા હતા અને પાયમાન હતા. ગુરુદેવે વગર ગુરુએ જ્ઞાન મેળ્યું, અને બેનશ્રીને ગુરુ મળ્યા પછી 3 વર્ષ લાગ્યા. અમને વેદનામાં ઘણો સમય લાગ્યો, વેદનામાં બહુ આવ્યા છે, ગુરુદેવની ખબર નથી, પણ બધાનો ક્રમ એક સરખો જ છે. પછી મહાવીર સ્વામી હતા તો સિંહના ભાવમાં વેદનામાં આવ્યા છે, ફુગાનીજી વેદનામાં આવ્યા છે, વેદનામાં બધા આવે છે. કૃપાળુદેવે તેના ઉપર બે પત્રો લખ્યા, એ અનુભવથી લખ્યા છે. જેટલા આવે છે એને ક્રમ તો ત્યાંથી શરૂ થાય છે, અને એટલો જ પુરુષાર્થ લાગે છે ત્યારે પરિણમન આવે છે. પુરુષાર્થાધીન પરિણમન છે. એટલે એમ કે છે કે મનુષ્યમાં શક્તિ વધારે છે, પણ જે પુરુષાર્થ કરે તેને ભાવ ભાષણ થાય છે. ચકલાને પૂર્વના સંસ્કાર છે, પૂર્વે દેવગુરુ આગળ સાંભળેલું હોય છે, તેમાંથી તેને સંસ્કાર જાગી ઉઠે છે અને ચૈતન્ય ગ્રહણ કરી લે છે, ભાવ ભાષણ થાય છે, પાછો ફરીને સ્વરૂપ નિશ્ચય સુધી પહોંચે છે. એકડે એકથી વેદનાથી શરૂ થઈને સ્વરૂપ નિશ્ચય સુધી પહોંચે છે. એટલે પુરુષાર્થ તો ભાવ ભાષણ સુધીનો જે કરવાનો છે એ મુમુક્ષુતાની ચરમ સીમા છે. ત્યાંથી તો સમ્યક સન્મુખ થયો મિથ્યા દ્રષ્ટિ, અને સ્વરૂપ સન્મુખતાના અલ્પકાળમાં સ્વરૂપ સમ્યક દશાને પામે છે. સ્વરૂપ સન્મુખ થયો કે સમ્યક સન્મુખ થયો, બે એક જ વાત છે. કોઈ વખત સમ્યક સન્મુખ કહેવાય છે, કેમ કે નિકટની દશા સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની છે, અને સમ્યક્ત્વ છે એ સ્વરૂપનું અંતર્મુખ પરિણામ, એ ઉત્પન્ન થયેલું પરિણામ છે. એટલે શક્તિની અપેક્ષાથી વિચારવામાં આવે તો, શક્તિ એટલે કઈ, પર્યાયમાં પુરુષાર્થ કરવાની પ્રગટ થયેલી શક્તિ વીર્ય ગુણનો ક્ષયોપશમ જેને કહેવાય શાસ્ત્ર ભાષામાં. એ સંગની પંચેન્દ્રિય જીવને સ્વરૂપ પ્રાપ્તિ માટે પૂરતો છે, પર્યાપ્ત છે, અધૂરો નથી. હવે એ શક્તિનો પ્રયોગ સવળો થાય તો તિરિંચને પણ કામ થાય, એ શક્તિનો પ્રયોગ સવળો ન થાય એટલે યથાર્થ ન થાય તો અંગ પૂર્વનો અભ્યાસ અને મહાવ્રત એ બધું એકોર પડ્યું રહે અને મિથ્યાત ન છૂટે. વાત આવી યથાર્થતા ઉપર. ચારસો નવમાં સ્પષ્ટીકરણ સારું આવી ગયું કે ચકલાને ખબર પડી જાય છે. શું ખબર પડી જાય છે? કે જે આ વિકલ્પ વિચાર વિભાવ ચાલે છે એ બધી આકુળતા છે, એ ખબર પડી જાય છે. તાત્વિક રીતે સુખ દુઃખને સમજવું રહ્યું. સામાન્યપણે સુખ દુઃખને બધા સમજે છે, પણ એમાં મેઇન મિસકોન્સેપ્ટ ઘણા છે. અનુકૂળતા તે સુખ ને પ્રતિકૂળતા તે દુઃખ. આ ઠંડી ઉનાળામાં સારી લાગે, આ ઠંડી ઉનાળામાં સારી લાગે, અને ઉનાળાની ગરમી અત્યારે સારી લાગે. સૂર્યનો તડકો, ઠંડી ઠંડી છે ને ગરમી ગરમી છે, એમાં સારું ખરાબ કઈ છે નહીં. એમાં કઈ સારું ખરાબ હોય તો એક વખત હારી ને બીજી વખત ખરાબ શું કરવા થાય? પણ જીવનો મિસકોન્સેપ્ટ છે, મિથ્યા અભિપ્રાય. સુખ દુઃખના વિષયમાં મિથ્યા અભિપ્રાય જીવને સંસાર પરિભ્રમણ કરાવે છે. સુખ દુઃખના વિષયમાં તાત્વિક સમજણ આવવી જોઈએ. આકુળતા લક્ષણ દુઃખ, નિરાકુળતા લક્ષણ સુખ, એ થઈ વ્યાખ્યા. સુખ અને દુઃખ અનુભવનો વિષય છે, વ્યાખ્યાથી કેવળ સમજવાનો વિષય નથી. એટલે આકુળતાનો અનુભવ સમજાવવો જોઈએ, નિરાકુળતાનો અનુભવ સમજાવવો જોઈએ. ચકલાને એ સમજાય છે તો પામે છે, અને અંગ પૂર્વધારીને નથી સમજાતો તો નથી પામતા. એટલે કાલે આપણે એક વાત લીધી છે કે અનુભવનું જ્ઞાન તે અંતર્જ્ઞાન છે અને શાસ્ત્રનું જ્ઞાન તે વિચાર જ્ઞાન, થિંકિંગ લાઈન છે, બાહ્ય જ્ઞાન છે. એ વાત કાલે આપણે સ્પષ્ટ કરી હતી. એટલે જાગી તો સંસ્કારે કામ એટલું કેટલું કર્યું, જગાડવા પૂરતો. જાગીને આગળ વધવામાં તો પુરુષાર્થ જોઈ જોઈને જોઈ, એમાં તો પછી એકડે એકથી શરૂ થાય. અને જેટલો પુરુષાર્થ એટલું જ ફળ, જેટલો પુરુષાર્થ એટલું જ ફળ, એમાં કાયદો બધાને માટે સરખો. પછી તીર્થંકરનું દ્રવ હોય કે બીજો કોઈ ચકલાનો જીવ હોય, કાયદો બધાને માટે સરખો. એમ કે આ તો વિજ્ઞાન જ છે. વિજ્ઞાન છે એટલે વસ્તુ સ્વરૂપના નિયમો છે એની અંદર, અને ગુણધર્મોની મર્યાદા છે કામ કરવાની. દરેક આત્માના ગુણધર્મો પોતાની મર્યાદામાં રહીને કામ કરે છે. એમાં બીજો ફેરફાર શું ચાલે? વિજ્ઞાનમાં બીજો ફેરફાર શું થઈ શકે? જે પુરુષાર્થ કરે તેને ભાવભાષણ થાય છે. ભાવભાષણ સુધી પહોંચવું હોય અમુક શ્રુતામાં તો પુરુષાર્થ, એને યોગ્ય પુરુષાર્થ હોવો જોઈએ. એ 409 થયો પ્રશ્ન, 410 થયો, 411. કોઈને શાસ્ત્ર અભ્યાસ કરવાની શક્તિ વધારે હોય અને કોઈને ઓછી પણ ઓછી હોય, પણ રૂચિનો ભાવ વધારે હોય તો પકડી શકે. પ્રશ્ન ઉઠાવેલો, કોઈને જ્ઞાનનો ઉઘાડ ઘણો છે તો ઘણા શાસ્ત્રો વાંચે, ઘણી લાંબી પોળી સમજણ હોય, શાસ્ત્રના વિષયો અનેક પ્રકારના છે, એમાં ભિન્ન ભિન્ન ભેદ પ્રભેદોનું બધું સમજણ હોય, કોઈને ઉઘાડ જ ઓછો હોય, શક્તિ એટલે ઉઘાડ જ ઓછો હોય, જ્ઞાનનો ક્ષોભ સમજ ઓછો હોય, પણ એ જીવને રુચિ વધારે હોય તો એ પકડી શકે, એટલે પોતાના સ્વરૂપનું ગ્રહણ કરી શકે. ઓકે, હા, બાહ્ય જ્ઞાનનો ઉઘાડ અને અંતર સ્વભાવની રુચિ, એમાં રુચિનું મહત્વ વધારે છે. ઉઘાડનું મહત્વ નથી, રુચિનું મહત્વ વધારે છે. એટલે આત્મરુચિ ઉપર આપણે એક આર્ટિકલ આવી ગયો તત્વાનુશીલનમાં, મહત્વનો વિષય છે એટલે એના ઉપર આર્ટિકલ લીધો છે. આત્મરુચિ કેવી હોવી જોઈએ, કેમ કે રુચિનું મહત્વ ઘણું છે. એની પાસે ઉઘાડ કાંઈ નથી. બારમાં બીજાને છાપ પડવામાં ઉઘાડવાળા નહીં છાપ પડે, કેટલું બધું જ્ઞાન છે. પણ જો રુચિ ન હોય તો એ જ્ઞાન શુષ્ક થઈ જાય. રુચિ ન હોય તો શાસ્ત્ર જ્ઞાન છે એ શુષ્ક જ્ઞાન થઈ જાય. અથવા કૃપાળુદેવની ભાષામાં કહીએ તો એ શૂન્ય છે, એ જ્ઞાન નથી પણ શૂન્ય છે, કાંઈ નથી. રુચિ જોઈએ. આમ તો રુચિ વગરનો કોઈ જીવ નથી. કાં સંસાર રુચિ છે, કાં આત્મરુચિ એટલે મોક્ષની રુચિ છે. રુચિ વગરનો કોઈ જીવ નથી. સંસાર રુચિવાળાને આત્માની વાતો નથી ગમતી, આત્મરુચિવાળાને સંસારની વાતો નથી ગમતી. કેમ કે એમાં બે વાત હારે નથી, એમાં મોક્ષ માર્ગમાં રાગ અને વિતરાગતા સાથે રહી શકે છે. અંશે રાગ હોય અંશે વિતરાગતા હોય ગુણસ્થાન અનુસાર. પણ મુમુક્ષુતામાં બે રુચિ હારે નથી રહી શકતી. જ્ઞાન દશામાં તો સવાલ જ નથી, પણ મુમુક્ષુતામાં પણ બે રુચિ હારે નથી રહી શકતી. એક જ રુચિ હોય, કાં જીવને સંસારની રુચિ હોય તો એને આત્માની રુચિ ન હોય, જેને આત્માની રુચિ હોય એને સંસારની રુચિ ન હોય. બે રુચિ ત્યાં હારે નથી રહેતી પહેલેથી જ. તાત્પર્ય એ છે કે જીવે પોતે તપાસવું જોઈએ, તપાસી લેવું જોઈએ કે મને રુચિ શું છે, કઈ રુચિ છે. પછી રુચિની ડિગ્રીમાં અને રુચિના પ્રકારમાં અમુક ફરક છે, એ બધું રુચિના પ્રકરણનો આખો વિષય છે. પણ જેને આત્મા રુચે એને આત્મભાવ રુચે, એને આત્મભાવને વ્યક્ત કરતી ભાષા પણ રુચે. એની રુચિને સમજવા માટેની આ વાત છે કે પોતાની રુચિને ક્યાં સમજવી છે, અને નહીતર એનો એને અભાવ આવી જાય. સત્સંગ રુચે છે કે નથી રુચતો એના ઉપર રુચિનું માપ નીકળે છે. કેમ કે સત્સંગમાં આત્મા બાજુ જવાનો એક કામ કરવાનો પ્રોસેસ ચાલે છે. જો સત્સંગ ન રુચતો હોય તો એને આત્માની રુચિ નથી, એમ ક્યાંથી એના બધા ચિહ્નો પકડાય છે. એટલે આપણે સત્સંગમાં કોઈને નિંદ્રા આવે તો જરા વધારે કડક થઈને વાત કરીએ છીએ. એનું કારણ એ છે કે અરુચિનું દ્યોતક છે, એટલે એ ચિહ્ન બહુ ખરાબ પછું છે. જ્યાં આટલું મહત્વનું કામ કરવાનું છે, આખા સંસારને ઉથલાવવાનું આપણે કામ કરવા બેઠા છીએ, ત્યાં ગફલતમાં કેમ રહેવાય. ત્યાં એકદમ તીવ્ર રસની ઉત્પત્તિ થવી જોઈએ અને પોતાના કાર્યની ગંભીરતા આવવી જોઈએ, લાઇટલી નહીં લેવી જોઈએ. એટલે એના ઉપર વજનદાર વસ્તુ થઈ જાય છે. રુચિનો ફેક્ટર ત્યાં લાગુ પડે છે. રુચિ અરુચિનો સવાલ ઉભો થાય છે. રસ ઘટે તો જ નિંદ્રા આવે, નિંદ્રમાં તો કે નહીં. રુચિમાં કેમ ફેર પડ્યો, બિલકુલ ફેર નહીં પડવો જોઈએ. તીવ્ર રસે આપણે આપણું કામ કરવાનું છે. આપણા સ્વકાર્યનો રસ તીવ્ર હોવો જોઈએ, પછી વાંધો નથી. રુચિનું મહત્વ બહુ છે. શાસ્ત્ર જ્ઞાનના જાણપણાનું એની પાસે કાંઈ મહત્વ નથી. સમાધાન. કોઈને અભ્યાસ કરવાની શક્તિ ઓછી હોય, એટલે કે કોઈને શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય, તો પણ જો તેને રુચિ વધારે હોય તો તેને ભાવ ભાષણ થઈ જાય કે આ હું ચૈતન્ય છું. જો રુચિ ક્યાં લઈ જાય, ભાવભાષણ સુધી લઈ જાય એમ કે છે. શાસ્ત્ર જ્ઞાન ભાવભાષણ સુધી ન લઈ જાય એમ કે છે. ભાવ ભાસવો એમાં રુચિની જરૂર પડે છે. રુચિ હોવી જોઈએ. ગુણ ભેદની અપેક્ષાએથી વિચારવામાં આવે તો રુચિ છે, આત્મરુચિ છે, એ મિથ્યા શ્રદ્ધા મંદ પડી એની નિશાની છે. અને સંસાર રુચિ છે, આત્મરુચિનો અભાવ છે, એ દર્શનમાં વૃદ્ધિગત થઈ ગયો છે એની નિશાની છે, વધી ગયો છે એની નિશાની છે. અહીંયા દર્શનમાં ઘટી ગયો છે એની નિશાની છે, આ દર્શનમાં વધી ગયો છે એની નિશાની છે. એમ રુચિ છે એને શ્રદ્ધા ગુણની પર્યાયમાં લઈ જવાની છે. અહીં રુચિ છે એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. એટલે શ્રદ્ધાને જ્ઞાનની અહીંયા ચર્ચા કરી છે. એમ એક ન્યાય ગુણભેદની અપેક્ષાથી વિચારીએ તો અહીંયા શ્રદ્ધાના પરિણમનની અને જ્ઞાનના પરિણમનની ચર્ચા કરી છે. તો કે જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાન લ્યો અને રુચિમાં આત્માની રુચિ લ્યો, સ્વરૂપની રુચિ લ્યો, સ્વભાવની રુચિ લ્યો. તો બેમાં મહત્વ કોનું? તો કે રુચિનું મહત્વ, શાસ્ત્ર જ્ઞાનનું નહીં. ભલે શાસ્ત્રમાં આત્માની વાતો છે, અને જ્ઞાન એ આત્માની વાતોને સમજવાનો ત્યાં પ્રયાસ કરે છે, તો પણ મહત્વ રુચિનું છે, જ્ઞાનનું નહીં. જ્ઞાન સાધન છે, પણ એ જ્ઞાન રુચિ સહિતનું કેવું, એટલી અપેક્ષા છે એની અંદર. એ જ્ઞાન રુચિ માંથી ઉત્પન્ન થયું, એ જ જ્ઞાનનો એ વિકાર છે. શાસ્ત્રમાં ત્યાં પછી શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થયો, એ જ જ્ઞાનનો વિકાર છે, શાસ્ત્ર જ્ઞાનનો જ વિકાર છે. જ્ઞાન સૂક્ષ્મ થઈને શાંતિ અશાંતિને ક્યારે ઓળખે? મૃત્યુ વાળું હોય તો જ સૂક્ષ્મ થાય જ્ઞાન, નહીતર અંગ પૂર્વ જાણે તો એ જ્ઞાન સ્થૂળ છે. કેમ કે એને પોતાની આકુલતા ન પકડી. અંગ પૂર્વનો અભ્યાસ કર્યા પછી પણ એને પોતાના પરિણામની આકુલતા ન પકડી, એ જ્ઞાન સ્થૂળ છે. અને ચકલાએ પોતાના પરિણામની આકુલતા પકડી, એનું જ્ઞાન સૂક્ષ્મ છે. તો કે જ્ઞાન સૂક્ષ્મ કરવું કેવી રીતે? કે રુચિથી. એટલે એનો એક દ્રષ્ટાંત આપ્યો હતો આપણે, કે આમ સ્વાધ્યાય ચાલતો હતો એમાં, કે પેન્સિલને બારીક અણી કરવી હોય તો એને સંચામાં ફેરવવી પડે. પેન્સિલનો હંચો આવે છે ને, આ બાળકોનો કંપાસમાં નથી હોતો, એમાં શાર્પનર કે છે, પેન્સિલને ફેરવે એટલે અણી શાર્પ થઈ જાય. એમ જ્ઞાન રુચિ છે, જ્ઞાનની સાથે જે રુચિ છે ને એ હંચો છે, એનું જ્ઞાન શાર્પ થઈ જાય. રુચિવાળું જ્ઞાન શાર્પ થઈ જાય, સૂક્ષ્મ થઈ જાય. અને સૂક્ષ્મતાથી સુખ દુઃખના ને શાંતિ અશાંતિના પ્રયોજનને પકડે. રુચિવાળો જીવ જ પોતાના સ્વકાર્યમાં દરેક સ્તરે ઉત્સાહથી કામ કરી શકે, ઉમંગથી કામ કરી શકે, થાકે નહીં. રુચિવાળો ન થાકે, નહીં તો પડતું મૂકી દે, થાકી જાય. શું કે છે, ભાવભાષણ સુધીની વાત લઈ લીધી છે બેન, કોઈને અભ્યાસ કરવાની શક્તિ ઓછી હોય શાસ્ત્રનો, એનો અર્થ શું કે એને કોઈને શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય, ઉઘાડ ઓછો હોય, તો પણ કાંઈ વાંધો નહીં એમ કે, તો પણ જો તેને રુચિ વધારે હોય તો. એટલે ઓછા ઉઘાડવાળા જીવે જરાય મૂંઝાવાની જરૂર નથી. આપણને આટલું બધું શાસ્ત્ર સમજાતું નથી, શું કરવું? કારણ નયના વિષય બધા બહુ અટપટા છે. નયનો વિષય એટલો બધો અટપટો છે, 47 નયનમાં જે ગુરુદેવે પ્રવચન કર્યા છે તો ભલભલા બુદ્ધિ વાળાનું પાણી ઉતરી જાય એવા વિષય છે. કેમ કે દરેક નયમાં એનો એંગલ શું છે કે જે એંગલથી એ યથાર્થ પ્રકારે વસ્તુને વિષય કરીને અંતે સ્વરૂપ ઉપર જાય પાછો. કેમ કે ની નહી ટુ લીડ, ક્યાં લીડ કરે છે કે સ્વરૂપ બાજુ. એટલે બધા નયો સ્વરૂપ સન્મુખતા કરાવે છે. વ્યવહારની સુદ્ધા સ્વરૂપ સન્મુખતા કરાવે છે ત્યારે જ એને નહીં કહેવાય, નહીં તો નહીં કહેવાય, નહીં નયાભાસ કહેવાય. એમાં 46મો તો અશુદ્ધ નહીં છે, વ્યવહાર નહીંનો જ એક ભેદ છે. 47 નહીંમાં 46મો અશુદ્ધ નહીં છે. અશુદ્ધ નહીં એટલે શું કે જે શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ, પ્રમાણ એવા શ્રુત જ્ઞાનનો એક અંશ પોતાની વર્તમાન અશુદ્ધિ અથવા દોષને સમ્યક પ્રકારે યથાર્થ પ્રકારે વિષય કરવાનું જેનું પ્રયોજન છે એવા જ્ઞાનના પર્યાયને, ઉપયોગને અશુદ્ધ નહીં કહેવામાં આવે છે. બધા નામ જે પાડ્યા છે નયના, એ નયના વિષય ઉપરથી પાડ્યા છે. અશુદ્ધિને વિષય કરે છે માટે અશુદ્ધ નહીં. નય અશુદ્ધ નથી, નહીં તો સમ્યક જ્ઞાનનો પર્યાય છે. નય અશુદ્ધ નથી પણ એનું નામ અશુદ્ધ નહીં છે. તો કે કેમ અશુદ્ધ નહીં એવું નામ પાડ્યું? તો કે પોતાની અશુદ્ધિને વિષય કરે છે એટલા માટે. એમાં અશુદ્ધિને વિષય કરે તો આત્મા તો શુદ્ધાત્મા ન રહી ગયો? તો કે ના, કમ્પેરેટિવ નોલેજ છે. કે હું પરિપૂર્ણ શુદ્ધ છું એવું જ્ઞાનમાં છે એને અશુદ્ધિનું માપ બરાબર આવે છે કે મારી અશુદ્ધિ કેટલી, એને એને જ મપાય છે પોતાની અશુદ્ધિ યથાર્થ પ્રકારે. અને એ અશુદ્ધિ માપીને, એ અશુદ્ધિ જાણીને ત્યાંથી એ જ્ઞાન પાછું વળે છે. અશુચિ પણ વિપરીતતા એ આ સર્વોના જાણીને વળી જાણીને દુઃખ કારણો, એ અશુદ્ધ નહીંનો વિષય છે. અશુદ્ધ નહીંથી જાણ્યું એ બધું, આ સર્વનું અશુદ્ધિ પણ વિપરીતતા ને દુઃખ જાણીને શું કર્યું? જાણીને જીવ નિવર્તન કરે, ત્યાંથી પાછો વળી જાય. એ નય જ્ઞાનની ચાલ છે. એવી રીતે નય જ્ઞાન ચાલતું હોય છે. એ તો બહુ એવા એટલું સૂક્ષ્મ કાયતું છે ગુરુદેવે કે બુદ્ધિવાળાને ઘણાને સમજવું મુશ્કેલ પડે છે. ગુરુદેવ તો સ્વયં અંદરથી બધું કાઢ્યું છે, એમને કોઈ સમજાવ્યું નથી. ગુરુ જ્ઞાન ગુરુ ગુરુએ સમજાવ્યું નથી, કોઈ અંદરથી બધું કાઢ્યું છે. એ એમના અંતર જ્ઞાનનું દ્યોતક છે. વગર સમજાવે આચાર્યના પેટમાં ગરીને બધું કાઢ્યું છે એમ કીધું. અમૃતચંદ્રાચાર્ય માટે ગુરુદેવ એમ કે કુંદકુંડાચાર્યના પેટમાં ગરીને બધું કાઢ્યું છે, ગુરુદેવ માટે એમ કહેવાય આચાર્યોના પેટમાં ગરીને કાઢે બધું એવું જ્ઞાન હતું. એટલે કોઈને શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય તો પણ જો તેને રુચિ વધારે હોય તો તેને ભાવ ભાષણ થઈ જાય કે આ હું ચૈતન્ય છું. કેમ કે અવ્યક્તપણે પણ આત્મા રુચતો હતો, પછી ભાવ ભાષણ થાય ત્યારે તો વ્યક્ત રુચિ થઈ જાય. અવ્યક્ત રુચિ એટલે પોતાને ખબર નથી કે કેમ રૂચે છે, પણ રૂચે છે એ વાત સાચે. એ બહુ બહુ સારું ચિહ્ન છે. અજાણ્યામાં અજાણ્યો જીવ હોય આ વિષયથી અને એને જ્ઞાનીનો યોગ થઈ જાય, પ્રત્યક્ષ યોગ થઈ જાય અને જ્ઞાનીના આત્મભાવો અને આત્મભાવોના દ્યોતક એવા વચનો એને રૂચવા માંડે, બહુ રૂચે બહુ રૂચે, તો અવ્યક્ત રૂચિમાં સંસ્કાર પડી જાય છે. ભાવ વાસન મુક્ત તો સંસ્કાર પડે ને પડે જ, કેમ કે ત્યારે તો વ્યક્ત રુચિ છે, પણ રુચિ પડે છે સંસ્કાર. સંસ્કારનું કારણ સંસ્કાર પડે છે, રુચિનું કારણ છે. એટલે બધા અનુસંધાનમાં ચર્ચા ચાલી છે, જે ચર્ચા ચાલી ને કે ભાઈ વિકલ્પોથી કંઈ થતું નથી, શું થાય છે, વળી ચકલાને થઈ જાય છે, ચકલાને થાય છે તો ભાવ વાસન થાય છે, ભાવ વાસન થાય છે તો કારણ શું, બે ભાવમાં ભાવ વાસન શું કરવા થયું. એક વાર એને આત્મરુચિ ખૂબ થઈ છે, અત્યંત આત્મરુચિ થઈ છે, અને એમાં એને આત્મભાવો નિમિત્ત પડ્યા છે. કોઈના કોઈના ને કોઈ જ્ઞાની પુરુષના એને આત્મભાવો નિમિત્ત પડ્યા છે, અને એને બહુ રૂચ્યા છે, બહુ રૂચ્યા છે, બહુ રૂચ્યા છે. એમાં એને સંસ્કાર પડી જાય. એવું નથી કે એને ભાવવાસન સુધી પહોંચી ગયો તો, એવું કંઈ જરૂરી નથી. અવ્યક્ત રૂચિમાં પણ સંસ્કાર પડી જાય. ગુરુદેવની પાસે કોઈએ પ્રશ્ન કર્યો, જરા બુદ્ધિવાળો માણસ હશે, કે સાહેબ તમે પરિશ્રમ ઘણો લીધો, ઘણા વર્ષોથી પ્રવચનો કરો છો, પણ એનું ફળ શું? હા, સમ્યક દ્રષ્ટિ તો આંગળીને વેઢે ગણાય એટલા થયા, એક બે ત્રણ કોઈ, હા કોઈ બે ચાર સમ્યક દ્રષ્ટિ થાય, લાખો હજારો માણસો આપની પાસે આવે, એમાં બે ચાર જણા તો કંઈ બહુ પુઅર રિઝલ્ટ ગણાય ને, એમ કે પર્સન્ટેજની દ્રષ્ટિએ. હું કે આ કાળમાં તો કોક જ પામે, બાકી કોઈ કોઈ રૂચિવાળા જીવો હોય છે, બાકી એવા જીવો કદાચ સંખ્યામાં ઘણા પણ નીકળે તો સંસ્કાર લઈને ઘણા જશે, સંસ્કાર લઈને ઘણા જશે એમ કીધેલું. એટલે એ મોટી વાત છે, સંસ્કાર લઈને જાય એટલે બીજા ભાવમાં જાગી જાય, અને જાગી જાય એટલે પામી જાય, પાછળ ભાવ વાસન સુધી પહોંચી જાય, પછી અટકતો નથી. જે એકવાર અપૂર્વ રૂચિથી, અત્યંત રૂચિથી સ્વભાવને ઝીલ્યો, રૂચિમાં સ્વભાવને ઝીલ્યો એને, એ નાનું સૂનું કામ નથી થયું ત્યાં. એટલું બધું રૂચિનું મહત્વ છે કે એને સંસ્કાર પડી જાય છે, અને એ સંસ્કાર એટલે એક એવું બીજ છે કે જે બીજ કદી નિષ્ફળ જતું નથી, અથવા એવા શબ્દોમાં એને બીજી ભાષામાં એમ કહી શકાય કે ધ્રુવનું બીજ ધ્રુવ છે. કેવું? ધ્રુવનું બીજ ધ્રુવ છે, એ કદી અધ્રુવ ન થાય. એ બીજમાંથી વટવૃક્ષ કેવળ જ્ઞાન સુધી બીજી પહોંચવાનો, પહોંચવાનો ને પહોંચવાનો, એટલું મહત્વ છે રૂચિનું. એની સામે અરુચિની એટલી જ ગંભીરતા છે, અરુચિને લાઈટ નહીં લેવાની. જો તેને રુચિ વધારે હોય તો તેને ભાવ ભાષણ થઈ જાય કે આ હું ચૈતન્ય છું, ભાવ ભાષણ થશે, સમ્યક દર્શન થશે ને કેવળ જ્ઞાને થશે. શાસ્ત્રનો અભ્યાસ વધારે કરવો પડે એમ નહીં, અને એને કોઈ વધારે શાસ્ત્ર અભ્યાસ કરવાની જરૂર નથી. કેટલાકને શાસ્ત્રનો અભ્યાસ જાજો કરવો ન પડે અને એકદમ પુરુષાર્થ ઉપડે, કેમ કે તો રુચિ છે એટલે પુરુષાર્થ ઉપડે છે. રુચિ અનુયાયી વીર્ય, એટલે રુચિને કારણે એ પુરુષાર્થ ઉપડે છે. અહીંથી રુચિ અને પુરુષાર્થનું પ્રકરણ પાછું ચર્ચામાં ચાલી ગયું છે. આમ તો ચાલતા ચાલતા કેવી રીતે ચર્ચા ચાલી છે, કે વિકલ્પ આત્માનો કરીએ છીએ અને કામ નથી થતું, શાસ્ત્રો ભણીએ છીએ અને કામ નથી થતું. શાસ્ત્રો તો દ્રવ્યશ્રુત છે, જ્ઞાનીની વાણી છે, મુનિઓની વાણી છે, તીર્થંકરની વાણી છે, દિવ્યધ્વની છે, અને કામ નથી થતું, અને ચકલો શાસ્ત્ર છે ને હાથમાં, શાસ્ત્ર વાંચતા આવડતું નથી, કામ કરે છે. એ ચકલાની વાતમાંથી પૂર્વ સંસ્કારની વાત આવી ને સંસ્કારમાંથી રુચિનો ફેક્ટર આવી ગયો. જો આ કેવી રીતે ચર્ચા ચાલી ગઈ છે, એમ ચર્ચા ચાલી છે. અહીં સુધી રાખે ચારસો નવ સુધી લખાણો છે, 8 સુધી લખાણું છે, 9, 10, 11 ચાલ્યા ને એમાં. નવ દસ અગિયાર સાથે લઈ લે, લઈ ગયો પછી પુરુષાર્થ નો 12 થી લઈશું. ને અથવા ઓછા ઉઘાડવાળા મનુષ્યને પોતાના અનુભવમાં આવતા ભાવોને ભાવોનો પરિચય અવલોકન દ્વારા થાય તો આકુળતા નિરાકુળતાના પ્રયોજનને તે પકડી શકે છે. અને ભાવભાષણ સુધી પહોંચી જાય છે. આ પ્રકારે નિજ સુખ દુઃખના પ્રયોજનને પકડવાની શક્તિ બધાને સરખી હોય છે. બધા સંઘની પંચેન્દ્રિય જીવને સરખી હોય છે. પછી બાહ્ય જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય કે વધારે, એ શક્તિને એ શક્તિનો યથાર્થ ઉપયોગ થવો ઘટે છે.